सब होते कारो करते रहेंगे। पर्वाधिराज दस लक्षण पर्वे आज उत्तम अकिंचन्य धर्मने आराधनानो अवसर छे। आम सामान्यपणे जगतमां अकिंचन्य एटले कोने कहेवाय? ગુજરાતીમાં ખબર, અકિંચન્ય એટલે આમ ગરીબ ભિખારી હોય જેની પાસે કાંઈ ન હોય, તો મુનિરાજ પાસે પણ કાંઈ હોતું નથી, હા તો એટલે કાંઈ નથી જ ને, પણ તે એ નથી કાંઈ, કારણ કે સ્વભાવ પૂર્ણ એવો પ્રાપ્ત થઈ ગયો છે એને કોઈની આવશ્યકતા જ રહી નથી। પોતાની આરાધનાની ઉગ્રતામાં સ્વભાવ તરફની પણતી એવી સ્થિર થઈ ગઈ છે કે અમને કોઈ હવે બાહ્ય સંયોગ અને આપણને પૂજ્ય ગુરુદેવ શ્રી આકિંચન્યમાં ક્યાં સુધી લીધું કે મુનિરાજ પાસે કોઈ અલભ્ય શાસ્ત્ર કોઈ વાંચવા આપ્યું શ્રાવકે, મુનિરાજ અભ્યાસ કરતા હોય, કોઈ બીજા મુનિરાજ માગે તો શું કરે, ના હું પહેલાં વાંચી લઈશ પછી આપીશ, એમાં ખોટું શું છે? ફરીથી ના કાંઈ સીધું આમ કહીને કાંઈ ન ચાલે, એમાં ખોટું છે? આમ અલભ્ય હોય, કોઈથી ન હોય, એ કેટલી ઉપેક્ષા વૃત્તિ હશે કે અંતે શાસ્ત્ર અભ્યાસ કરીને પણ મારે તો સ્વરૂપ લીનતા જ કરવી છે, તો આવા એક વિકલ્પમાં પણ હું શું કામ અટકાવું? આ એવી ભાવના છે આપણને, આમ એની વાતની કલ્પના નહીં, આપણને તો ઉલટાનું મળ્યું તો આમ છોડશું નહીં, સાધે કરીની ના નથી, પણ એની પાછળનો હેતુ શું હોવો જોઈએ કે મને અંતે તો આત્માની રુચિ વધારવાની છે। કદાચ એ મુનિરાજની ઉત્કૃષ્ટ દશા આપણી ન હોય તો શાસ્ત્ર વાંચ્યા હોય એની કોઈ ના નથી, પણ મુનિરાજની એટલી નિષ્ફળ દશા થઈ ગઈ કે જે વાંચીને પણ અંતે શું કરવાનું છે, તો હું સીધો પુરુષાર્થ કરીને કેમના સ્વરૂપમાં ડૂબકી મારું, અને એ જ સ્વરૂપની ભક્તિ આ એ જ સાચી પરમ ભક્તિ કીધી છે। આના પછીનો અધિકારે શરૂઆત કરી ગુરુદેવસિંહે, તો જીવનમાં ફરીથી એ મુનિરાજની શું દશા હોય છે એની યથાર્થપણે જાણવું સમજાતું નથી, કલ્પના કરી શકતા નથી। બીજો કોઈ તો પરિગ્રહ હોય જ નહીં, હોય તો શું હોય? પહેલું મોર પીચ અને કમંડળ, એ પણ સેના માટે હોય છે? મોર પીચ અહિંસા માટેનું હોય છે, પોતાને માટે ગરમી લાગે એટલે કરવું, તું કરતા હશે કે નહીં? ક્યારેક કોઈ ન જોવે એવી રીતે ગુફામાં ક્યાંક કરતા હશે ને? કરવાની વાત નથી એવો વિકલ્પ પણ ઊભો જો થાય તો સમજી લેવું છઠ્ઠું સાતમું ગુણસ્થાન નહીં હોય, છઠ્ઠા ગુણસ્થાનના વિકલ્પમાં પણ ન હોય, સાતમે તો બધું બુદ્ધિપૂર્વક છે જ નહીં, પણ છઠ્ઠા ગુણસ્થાનના વિકલ્પમાં પણ, અને આ વિકલ્પ એ દેખાડે કે શરીર પ્રત્યેની અત્યંત પ્રમાદ ભાવ છે બહુ, આપણે ન માનવું કે ના મને તો પંખા વગર ચાલે જ નહીં, એનો અર્થ છે કે તને પ્રમાદની તીવ્રતા છે। આપણે આમ ખબર નહીં કેવી રીતે આમ બોલતા હોય, અમારે તો કરીને ક્યાં જાય છે આખી વૃત્તિ જ જીવનમાં। આ એક મુનિરાજની દશા અદ્ભુત છે, કલ્પના નથી, તો એ અહીંયા આપણને, અને કમંડળ હોય છે એ કેવું એના માટે હોય છે? એ શૌચ માટે હોય છે, કારણ કે મળમૂત્રનો ત્યાગ કરે છે, અને જ્યાં એવા રુદ્ધિધારી અથવા તો એવા જીવો જેને તીર્થંકર હોય એને તો મોરપીસને કમંડળી ન હોય, કારણ કે એમને જન્મથી શું હોય? આહાર હોય પણ નિહાર ન હોય, મુનિદશા સુધી આહાર હોય, કારણ કે એમનું શરીર જ પરમ અવતારિક એવું છે કે એમના પરમાણુ જે આહારના પરમાણુ છે એ શરીરની પર્યાય રૂપે પરમી જાય, એમાં કોઈ અશુદ્ધિ થાય એવું હોતું નથી. હવે પરસેવો ન હોય તો બીજી બધી તો એ મુનિરા પણ જેની પાસે હોય. અને ક્યારેક શું હોય છે, શાસ્ત્ર હોય છે. અરે આ નિર્ગ્રંથપણું છે, જ્યાં સ્વરૂપમાં સમાઈ ગયા છે. કાયાની વિસારી માયા સ્વરૂપે સમાયા, અને તે કેવો છે, નિર્ગ્રંથનો પંથ ભવ અંતનો. સમ્યક દર્શનથી શરૂઆત થઈને સમ્યક ચારિત્રની ઉત્કૃષ્ટતામાં મુનિદશા, અને મુનિદશા પછી શ્રેણીની ધારા, આ એ મુનિદશા. તે આકિંચન્ય, એમાં ખાસ કોઈ પણ બાહ્ય પરિગ્રહની આદિની મમતા છોડવા માટે 12 ભાવના લીધી પૂજામાં. પછી ક્યાં 2 પ્રકાર લીધા, બાહ્ય ચેતન અને અચેતન પરિગ્રહની વાત આવી, અને એના પછી શું આવ્યું, અંતરંગના 14 પ્રકાર, મિથ્યાત્વ 4 કસાય અને 9 કસાયથી રહિત, એવા સમસ્ત પરિગ્રહથી રહિત. જે ભિન્ન નાશવાન છે તો એની શું વાત કરી, જે મનને દુઃખદાયક છે એ બધા પરિગ્રહ પ્રત્યેની પણ મમતા. સમયસારમાં પણ આવી ક્યાંક આવી આવે છે ને, એ બધાની ઉપેક્ષાની વાત ક્યાંય. નિજરા અધિકારમાં છે, એ છેદાવવા, ભેદાવ જા, કોઈ લઈ જાઓ અથવા નષ્ટ બનો, 4 પ્રકાર તો બતાવ્યા. એ આગલી ગાથા છે, પરિગ્રહ મારો બને તો હું અજીવ બનું ખરે, એ તો આવી ઉપેક્ષા વૃત્તિ માટે. અથવા અન્ય કોઈ રીતે જાઓ, છેદાઈ જાઓ, ટુકડા થાઓ, ભેદાઈ જાઓ, ભૂખો થઈ જાઓ, અગ્નિ આદિમાં નષ્ટ થઈ જાઓ, પાણી આદિમાં વયું જાય, અથવા અન્ય કોઈ રીતે જાઓ. આવી ઉપેક્ષા વૃત્તિ જેના જીવનમાં છે એને સાચી નિજરા થાય છે. પણ એ મારો પરિગ્રહ તો મુનિરાજની તો ઉત્કૃષ્ટ દશામાં એ શું છે. જીવનમાં એક વિચારવું છે, આ 10 લક્ષણ પર્વ એ એક કોઈ શારીરિક ક્રિયા માટેની વાત નથી. અહીંયા ભક્તિની વાત આવી, ભક્તિનો પણ વિચાર આપણે કરી લઈએ. ભક્તિ એટલે શું, એમાં હાથથી આપણે તાલી વગાડે એવી શરીરની ક્રિયા છે, સુંદર અવાજથી બોલીએ એવી વાણીની ક્રિયા છે, પછી હજી ત્રીજી શું કરશું, એ વખતે ભક્તિનો ભાવ આવે છે એ ભક્તિ છે. તો 3 ન હોય તો પછી એના સિવાય બીજી વળી કઈ ભક્તિ હોય, એવું કાંઈ આત્મા આત્મા કાંઈ બધું આત્મામાં થોડી હોય. તમે આટલું બધું કીધું ઠીક છે, એક ભક્તિ તો કોની હોવી જોઈએ, અમારી હોવી જોઈએ કે ને, અમારી પણ એક વ્યવહાર ભક્તિ હોય કે ન હોય. એમાં ખાસ આચાર દેવે તો લીધું, ગુરુદેવે આપણું ધ્યાન દોરાયું છે, એના ઉપર દોરાયું, શ્રાવક અને શ્રવણ બેયની વાત લીધી છે. એ શું કરે છે, બેયને ભક્તિ કઈ છે, રત્નત્રયની ભક્તિ છે, અને એ જ સાચી. રત્નત્રયની ભક્તિ એટલે એમનું જે રત્નત્રય રૂપનું પરમન છે એ જ ખરેખર ભક્તિ છે. એમના એમને જે અરિયન સિદ્ધ પરમાત્માને જે પૂર્ણરૂપે પરમન થયું, નિર્વાણની ભક્તિ આવ્યું તો શબ્દ પછી એમાં, તો એ નિર્વાણની ભક્તિ એટલે અરિયન સિદ્ધની ભક્તિ શું છે, કે એમણે જેવી પૂર્ણ દશા પ્રગટ કરી છે એવી એક અંશે પણ પ્રગટ થાય છે એ જ એમની ભક્તિ છે, એ જ એમનું ગુણગાન છે, એ જ એમની સ્તુતિ છે. કોઈની સ્તુતિ, વખાણ, પ્રશંસા ક્યારે કરીએ, કે એમના જે ગુણો છે એનું કોઈક આપણને શું હોય, ગમવા પણ હોય, રુચિપૂર્વકનું હોય તો એના પ્રકારે. એમ અહીંયા મુનિરાજ અને શ્રાવક બેયને એ રત્નત્રયનું એક પ્રણમન થયું છે, તો ખરેખર એને શું કહેવાય છે, પરમ ભક્તિ શબ્દ છે કે નહીં. કદાચ આવો શબ્દ સાંભળ્યો હશે, પરાભક્તિ એવો કંઈ શબ્દ તો સાંભળ્યો હશે ને, પરાભક્તિ એવું નહીં. પરા એટલે ઉત્કૃષ્ટપણે, હાઈસ્ટ લેવલની જેને કહીએ. અને એમાં તો એમ આવે, અમે પરમાત્મામાં એવા એકાકાર થઈ જઈએ છીએ. સરસ એવી જ વાત છે, પણ જૈન દર્શનની વાતમાંથી શબ્દો લીધા, ભાવ પરણમન ન લીધો. નિઃશુદ્ધાત્માની અથવા પરમ ભક્તિ જે અધિકાર છે, કોઈ કહેવાય કે પણતી સ્વભાવમાં એવી એકાકાર થઈ જાય કે વિકલ્પ જ ઊભો ન થાય, આ એનું નામ પરાભક્તિ છે. પણ એ પરિણતિ ક્યાં થવી જોઈએ? સ્વભાવમાં. એની જગ્યાએ શું થઈ ગયું? એ તો દશાત ન આવે એટલે ભગવાનમાં. અહીંયા તો કહે છે નિજ આત્માની, તો અહીંયા તો આપણે આકિંચન્ય એ આત્મા એટલી ઉત્કૃષ્ટ દશામાં આખા જગતથી નિષ્પ્રહ. અરે શરીરથી નિષ્પ્રહ છે તો શરીર સંબંધી પરિગ્રહની શું કામ જરૂર? તો એવી આકિંચન્યનું એ આરાધનાનું આજ પર્વ છે. અને એ જ વાત મુનિરાજની આપણને અહીંયા વાત ચાલે છે નિયમસારમાં, પરમ સમાધિ અધિકારમાં. એમાં આપણે એક થોડું ગુરદેશીએ તો લઈ લીધું છે, કાલે એને આપણે લઈએ. 131-132 ગાથા, 260 પાનું એની ટીકા લઈએ છીએ, જેમાં કોની વાત છે? નવ કસાઈની વાત છે ને. એમાં 260 પાને પહેલી જ શું શબ્દ વાપરો છે? મૌની કર્મ જનિત. એનો અર્થ શું? એ કેમ લીધી મૌની કર્મ જનિત? પણ આગળ જો પહેલાં ત્રણ શબ્દો આપ્યા છે એમાં મૌની કર્મ જનિત શું કહો? જો અહીંયા છે પરિણામની વાત છે, નવે નવ કસાય એ પરિણામની વાત છે. શરીરની અવસ્થાની વાત ત્રણ વેદ નહીં તો હોત ને, શરીરની હોત તો શું આવત? નામકર્મ આવત, નામકર્મ જનિત, જો શરીરની અવસ્થાની વાત હોત. પણ અહીંયા કોની વાત છે? પરિણામની વાત છે. અને એટલા તો પરિણામ માટે કોણ હોય? મૌનની કર્મ. એટલે કહેવાનો હેતુ શું છે કે આખો ખ્યાલ આવી જાય તો સારી વાત છે, પણ અહીંયા મોહજનિત લખ્યું છે, નામકર્મજનિત નથી લખ્યું. નામકર્મજનિત માટે હોય તો એ તો અહીંયા એ જે કોઈ પરિણામ છે એવા નવનો કસાયથી, તે નો ન કસાય છે તો જીવના પરિણામની વાત છે, શરીરની કોઈ અવસ્થાની વાત નથી. તો એ કહેવા છે કલંક પંક સ્વરૂપ. પંક એટલે કાદવ. જીવને માટે એ કલંકરૂપ છે. ફરીથી કોણ કલંકરૂપ છે? કોણ છે? હાસ્ય કરવું તો સારી વાત છે ને, અમે તો બધા બેઠા હતા એને બદલે શું છે આમ સિચ્યુએશન બધું ગંભીર હતું એમાં અમે તો બધાને હસાવી કાઢ્યા. નો કસાયની આમાં છે ને એક વિચારવા જેવું, આવી કલ્પના આપણને આવડતી જ નથી. ઉલટાનું જગતમાં તો હાસ્ય ક્લબ ઊભા કરીને એની અનુમોદના કરતું. જૈન દર્શનની વિતરાગતાની ધારા શું છે? મોક્ષ માર્ગ કોને કહેવાય? આ એ કલ્પના નથી. એટલે આ બધી આચાર્યદેવ વાત એટલે છે, સમજ લે. ચાર કસાય તો આગળ આવી ગયા છે, આઠ રૌદ્ર ધ્યાન તો આવી ગયા છે, અને હવે આની પછીની 133 ગાથા એ શું છે? આજે ચાલી 133 દાસ શું છે? અધિકારનો પૂર્ણતા છે. 133 ગાથા કહીને અધિકારની પૂર્ણતા. તો એમાં કેમ લીધું ધર્મ ધ્યાન ને શુક્લ ધ્યાન કેમ લીધું? અરે સાધનાની પૂર્ણતામાં શુક્લ ધ્યાન છે, તો પૂર્ણતાની સમાધિ માટે પૂર્ણ ધ્યાન કયું જોશે? શુક્લ ધ્યાન જોશે. એમ કરીને અધિકાર રાખો કે ઉત્કૃષ્ટ સમાધિની દશા એ ક્યાં છે? શુક્લ ધ્યાનમાં, કે જ્યાં શ્રેણીમાં. હવે શુક્લ ધ્યાનમાં ક્યાં વિકલ્પો છૂટતા જાય છે? ક્યાં વિકલ્પો? અબુદ્ધિપૂર્વકના પણ છૂટતા જાય છે. સાતમેથી ધારામાં ચડ્યા તો અબુદ્ધિપૂર્વકના વિકલ્પ છૂટતા જાય છે. અરે એ છૂટીને અરિયન દશામાં પણ શુક્લ ધ્યાન છે, તો એ કરતાં કરતાં એ જ્યાં પૂર્ણ ચોથું શુક્લ ધ્યાન છે અને સિદ્ધ દશા આ ત્યાં સુધીની આખી વાત કરીએ તો એના માટે અધિકારની અંતમાં પણ એ વાત આપણને. એટલે તો આપણે અહીંયા આગળ લઈ આનું કે સમસ્ત વિકાર સમૂહને હવે સેનાથી પરમ સમાધિના બળથી આ સાધન આપ્યું. આપણને જે અહીંયા કહે છે કે અંતે શું છે? સામાયિક વ્રત. અને સામાયિકમાં શું કરી છે? એની પહેલાં સમાધિના પરમ સમાધિનો બળ, કારણ કે સમાધિમાં સમતા છે અને સમતા છે ત્યાં સામાયિક છે. અને એવું વ્રત ક્યાં કીધું છે? કેવળી ભટ્ટારક. ગુરુદેસે આ બધાનો અર્થ કર્યા હતા. ભટ્ટારક એટલે અત્યારના જે કહેવાય છે એમ ને, ભટ્ટારકનો અર્થ કેવો છે? પૂજ્યતાના અર્થમાં છે. એ કેવળી પરમાત્મા કહેવાય છે, એ પૂજ્ય એમના શાસનમાં એ વાત કરી છે. હવે એના પછીનો 218 નંબરનો શ્લોક છે. સુખ સંસાર સ્ત્રી જનિત સુખ દુઃખ આવલી કરનારું નવ કસાયાત્મક આ બધું, આ બધું એટલે આ બધો જ વિભાવ ભાવ, નવ કસાય સિવાયને બધા જ લઈ લે. પણ એ શબ્દ શું આપ્યું છે? સુખ દુઃખ આવલી, આવલી એટલે શું? એનો નીચે અર્થ તો લખ્યો છે, એની હારમાળા એક પછી એક એની નવમાં. દુઃખ સિવાય બીજું કાંઈ જ નથી. કોઈ કે દુઃખ નહીં સુખ લખ્યું છે, તો સુખ તો હશે કે નહીં એમાં? ત્યારે તો લખ્યું છે ને, સુખ તો હોય જ ને. કાલ્પનિક સુખ કાંઈ બે પ્રકારના ન હોય કાંઈ, પણ સુખ તો છે કે નહીં? એક વિચારું, ઘણી જગ્યાએ ભાષા શ્રોતાની હોય છે, ભાવ છે ને વક્તાનો હોય છે. તું જેને સુખ દુઃખ માને છે ને એના માટે છે, પણ એ બધાય કેવા છે? એ તને કસાયાત્મક બધું એ, અને હવે એને હું શું કરું છું? તજું છું. કેવી રીતે? દુઃખી થઈને, પરાણે, જબરજસ્તીથી. તો હું કોને? સમાધિને, ખરેખર પ્રમોદથી હું તજું છું. તો એને જોઈને તો શેને તજું છું? કોને? કે આ નવ કસાય જે છે એ સ્વરૂપ, જે કોઈ વિભાવ છે, વિકાર છે, એને હું ખરેખર, ખરેખર એટલે અંતરના ઉત્સાહ ઉમંગથી, અરે મને દુઃખના નાશના ઉપાયના છેવાડે પહોંચી ગયો, અને એના માટે શું આવે છે? પ્રમોદ છે, આનંદથી એ કરું છું. હવે એ નવ નવ કસાય કેવા છે? વિકાર એ મહા મોહ અંધ જીવો. કોણની વાત લીધી? મહા, આપણી તો વાત ન હોય, આપણે આટલા બધા તો અંધ નથી, આપણે તો થોડા છીએ, પણ આટલા બધા તો મહા મોહથી અંધ છે. એકવાર એક આંચકો લાગવો જોઈએ કે મુનિરાજ મને કેવું જોવે છે. મહા મોહથી મિથ્યાત્વની, ચારિત્રમો નહીં મિથ્યાત્વનો, દર્શનમો નહીં, એનાથી કેવો છું હું? અંધ થયેલા. નિરંતર સુલભ છે, નિરંતર સુલભ, હર સમયે આવા નવ કસાયથી આપણે છે. એવો કયો સમય ગયો હશે જ્યારે નવ કસાયમાંથી કસાય નહીં હોય? રાગ દ્વેષ પૂર્વકના મોહના સંગમાં એ બધા નિરંતર. તો આપણા માટે તો સુલભ છે, અને કોને છે? જ્ઞાનીઓ માટે, મુનિરાજ માટે કેવું છે? મુનિરાજ માટે દુર્લભ છે કે સુલભ છે ને? સમાધિ મુનિરાજ માટે શું છે? શું છે? સમાધિ મુનિરાજ માટે સુલભ છે ને કે દુર્લભ છે? સમાધિ તો અહીંયા તો દુર્લભ લખ્યું છે. સમાધિ લીન જીવોને અતિ દુર્લભ છે. અરે ભાઈ, નો કસાયનું વર્ણન બે રીતે કર્યું છે, તને નિરંતર સુલભ છે અને મુનિરાજને દુર્લભ એટલે હોતું જ નથી. શું છે? મુનિરાજને દુર્લભ છે એટલે સમાધિમાં લીન લખ્યું છે. સુધોપ ઉપયોગ દશામાં જે મુનિરાજ વિચરે છે એના અમને હોતું જ નથી. દુર્લભ એટલે ક્યારેક એમને શું લખ્યું છે એમના માટે? શું શબ્દ વાપરો છો? મુનિરાજ, નિરંતર આનંદિત મનવાળા. મનવાળા એટલે પણતિવાળા, વિકલ્પની વાત નથી. નિરંતર આનંદિત મનવાળા સમાધિનિષ્ઠ. જો છેલ્લે છેલ્લે સમાધિ અધિકારની પૂર્ણતામાં મુનિરાજને કેટલા વિશેષણ વાપરે છે કે મુનિરાજ સુધોપયોગ દશામાં બિરાજમાન છે, એ કેવા હશે? વાક્સી સામે ફાડી ખાતા હશે તો અત્યંત અત્યંત શું હશે? દુઃખ જ હોય ને, એમાં શું પૂછવાનું? વાહકસી ફાડી ખાય ને, અહીંયાથી એક સોય લાગે તો દુઃખ થાય છે ને. શું છે શબ્દ? શું વાપરો છે? આનંદિત, નિરંતર આનંદ, પ્રચુર સ્વસંવેદન, જે એકાવતારી સ્વર્ગના ઇન્દ્રોમાં પણ, સર્વાર્થ સિદ્ધિના દેવો ઇન્દ્ર છે એના પણ જે નથી, એવું પ્રચુર સ્વસંવેદન જેને નિરંતર હોય છે. એ પાંચમી ગાથામાં એના માટે ક્યાં શબ્દો વાપરા છે? પ્રચુર સ્વસંવેદન એવો શબ્દ છે ને, પછી આગળ ક્યાં શબ્દો છે? અહીંયા નિરંતર છે ને, એમાં પણ નિરંતર, નિરંતર જરતો, આસ્વાદમાં આવતો, સુંદર જે પ્રચુર સ્વસંવેદન. આ આ દશાની ધારા છે. આવલી જે આવ્યું હતું ને, સુખ દુઃખ આવલી, એ ધારાની પરંપરા છે. એમ મુનિરાજના જીવનમાં પણ પ્રણતિમાં શું છે? આવું નિરંતર પ્રચુર આનંદની શું છે? આવલી પરંપરા, ધારા નિરંતર વહે છે. અને એવા સમાધિનિષ્ઠ, સમાધિમાં લીન, એ રીતે શ્રદ્ધા અપેક્ષા એ લેતો તો નિરંતર છે. આ તો શુદ્ધોપયોગ દશામાં સ્વભાવમાં લીન થયા જીવોને અતિ દુર્લભ છે. એટલે એવા શુદ્ધોપયોગમાં રમનારા મુનિરાજને માટે નો કસાયમાંથી કેટલા ન હોય? એક હાસ્ય સિવાયના ન હોય. નહીં નહીં, એમાંથી એમાંથી જ ફરીથી ચાલો બે. હજી રતિ પણ સારા છે ને, રતિ ગમવા પણ ક્યાંય નથી. ગમવા પણ છે કે નહીં? છે ને, એ જ્યાં હોય ત્યાં છે કે નહીં? રતિ તો છે. 206 નંબરની ગાથા સમયસારમાં કીધું, આમાં સદા પ્રીતિવંત બન, આમાં સદા સંતુષ્ટ. ને તો મુનિરાજને રતિ હોય કે ન હોય? આમાં લખ્યું છે, આપણને તો કર લખ્યું છે, અને મુનિરાજ તો સ્વભાવમાં કેવા છે? લીન છે કે નહીં? રતિ છે કે નહીં? ગમે છે કે નહીં? અરે રતિ તો છે, પણ રતિ સ્વભાવમાં છે. આ રતિ છે સંયોગની, જે કસાય છે કોના માટેની છે? સંયોગની રતિ પણ આમાં પેડા છે. એનો નિશ્ચય છે, ક્યારેય કોઈ પણતીને ન ગમતું હોય એવું નથી. રુચિની પણતી તો નિરંતર હોય છે. કઈ તરફ છે એવું મુખ્ય આધાર છે. જેમ કહીએ, અધ્યવસાન સારું કે ખરાબ? બેવ તો ન હોય. હવે તમે બંધ અધિકાર વાંચી લ્યો, મારો ન મારો જીવને છે બંધ અધ્ય. હવે તો એટલે 9 દિવસથી અને 8 દિવસથી વાંચે છે એટલે યાદ તો રહી ગયું છે ને, ગાથા આવે છે ને. તો દુઃખનું કારણ કોણ છે? સંયોગ છે, પદાર્થ છે કે અધ્યવસાન છે? એકત્વ બુદ્ધિ સારી કે ખરાબ? આપણે બોલવાનું હા જ બોલી લેવાનું. અહીંયા તો કોઈ, અરે આચાર્યદેવ પોતે કીધું છે કે સ્વમાં એકત્વ કરે. ઉલટું આ છે ને, જેને કહે ને આડોડાઈને શું હોય, આડું સૂજે. એ કરવા જેવું છે સ્વમાં એકત્વ, અને વિભાવથી વિભક્ત એની બદલે ઊંધું કરીએ, વિભાવમાં એકત્વ કરીએ છીએ અને સ્વભાવમાં જુદા જ પડેલા છે એનાથી. તો અહીંયા આખી કહે છે, તારે રતિનો વિષય જોવે છે ને, તો એવો સ્વભાવ છે કે જેમાં સાદી અનંતકાળ તું રહી શકે છે. કોઈ વિષય એવો પાંચ ઇન્દ્રિયનો નથી જેમાં તું સાદી અનંત એ ટકી શકે. તો એ અહીંયા નિરંતર આનંદવાળા સમાધિલીન જીવોને નવ કસાયમાંથી એક પણ કસાય, નો કસાય એમાં હોતો નથી. હવે છેલ્લી ગાથા પરમ સમાધિ અધિકારની, અને એમાં પણ ઉત્કૃષ્ટ ધર્મ ધ્યાન તો લીધું, સાથે કોણ લીધું છે? શુક્લ ધ્યાન. આગળ આર્તરોધ ધ્યાન છોડવાની વાત આગળ આવી ગઈ છે. એમાં પોતે જ કહે છે, પરમ સમાધિ અધિકારનો અહીંયા ઉપસંહાર છે. હવે મુનિરાજની વ્યાખ્યા કરે છે. મુનિરાજ લોલુપી હોય ક્યારે? લોલુપી મુનિરાજ ન જ હોય ને આપણે, એટલે પૂછાય જ નહીં પ્રશ્ન, એવો પૂછાય પણ નહીં. લોલુપી તો કોણ છે? આપણે છીએ. અરે જો શબ્દ મુનિરાજ પોતે, મુનિરાજ પોતાના માટે કેવો, અમે લોલુપી છે. હા લોલુપી છે, તું કહેતો તો અમે ધનવાળા છીએ, પણ તારા જળ ધનવાળા નહીં, અમે તપોધન છીએ. અમે, અમારી પાસે રત્ન છે, અમારી પાસે એક નહીં 3 રત્નો છે અમારે. અરે તારે લેવા વિચાર તો કરને તું. અમારે આવ્યું તું ગુરુદેવ, આમાંથી કયો શબ્દ કઢાયો હતો? મોટો વૈભવ ને એના માટે કયો શબ્દ હતો? ટીકામાં 133 ગાથામાં સંપત્તિ આવ્યું હતું ને, સમાધિરૂપ સંપત્તિ, વેલ્થ સંપત્તિ મુનિરાજ પાસે છે, પણ શેની છે? સમાધિરૂપની એ છે. તો અહીંયા સકળ વિમળ કેવળ જ્ઞાન દર્શન ન લો, આ સ્ટાન્ડર્ડ શબ્દ છે મુનિરાજના. ક્યાંય પણ કેવળ જ્ઞાન આવશે, ક્યાં સકળ વિમળ શબ્દ હશે. અને ગુણની વાત કરવી હશે ત્યાં સહજ શબ્દ હશે, કે ક્યાંય પણ ગુણ માટે સહજ શબ્દ અને આ કેવળ જ્ઞાન કેવળ દર્શન માટે સકળ વિમળ પર્યાયની અપેક્ષા એ એને નિમિત્તરૂપ પણ નથી. જે અહીંયા મુનિરાજ છે, અહીંયા તો કેવળ જ્ઞાન, જ્યાં કેવળ જ્ઞાન પ્રગટ થાય ત્યાંને જ્ઞાનને આવરણ કરે એવું નિમિત્ત પણ હવે નથી રહ્યું, જ્ઞાનાવળીનો ક્ષય, અને એટલે એ અપેક્ષા એને શું છે, સકળ વિમળ. એ તો એ કેવળ જ્ઞાન દર્શનનો લોલુપ એનો અર્થ છે તીવ્ર અભિલાષા ભાવનાવાળો. આ ક્રમક્રમ આગળ હોય છે, જે આત્માર્થી મુમુક્ષુ જીવ છે એને સમ્યક દર્શનની ભાવના છે, સમ્યક દર્શન અને પંચમ ગુણસ્થાનવર્તી શ્રાવક હોય તો મુનિદશાની ભાવના કરે છે, અને મુનિરાજ હોય તો ક્યારે શ્રેણી માંડીને અમે કેવળ જ્ઞાનની પ્રાપ્તિ કરીએ એવા ભાવનાવાળા. પરમ જીન યોગી સર, ફરીથી પરમ જીન યોગી એટલે કેવડી પરમાત્મા નહીં, અહીંયા કોની વાત લીધી છે, સ્વરૂપ સાથે ઉગ્ર જેનું જોડાણ થયું છે એવા. હવે શબ્દ વાંચવા જેવો, શું શબ્દ છે, સ્વાત્માશ્રિત. કોણ કોણ? શુક્લ ધ્યાન. આત્માને આશ્રય જ હોય ને શુક્લ ધ્યાન તો. હા, મુનિરાજની જ વાત છે, મુનિરાજને શ્રેણી માંડે ત્યારે શુક્લ ધ્યાન હોય કેવું હોય, સ્વાત્મા આશ્રિત હોય, અને એને જ્યારે એમને ધર્મ ધ્યાન હોય ત્યારે કોણ હોય, વિકલ્પ હોય. ધર્મ ધ્યાનમાં તો વિકલ્પ જ હોય ને, નહીં ને આપણને કોઈ પૂછે ધર્મ ધ્યાન કરો કે નહીં, હા કરીએ છીએ અમે, શું કરીએ છીએ, સવારથી માંડીને આ કરીએ છીએ. ફરીથી અહીંયા બેને માટે શબ્દ શું વાપરો છે, સ્વ આત્મ આશ્રિત અને નિશ્ચય ધર્મ ધ્યાન. શું છે, આપણે બધા કલ્પનાથી તો ઘણું માની લઈએ, મેં તો ઘણું કરું છું, શું કરે છે કોઈ, કે કમસે કમ વ્યવહાર તો કરીએ છીએ કે નહીં, શું કરીએ, આમાં બહુ દિલ દઈને કરીએ છીએ, આમાં ધ્યાન રાખીને કરીએ, અમારી રુચિ છીએ ત્યારે તો અહીંયા કરવા આવીએ છીએ, ન તો ન આવત અમે. વિકલ્પને ક્યારે પણ તું સ્વભાવમય નહીં માની લેતો, કોઈ પણ વિકલ્પ, બીજાની તો વાત જ નથી, આ સંબંધીના વિકલ્પ, પ્રતિક્રમણ સંબંધીના હો, આવશ્યક સંબંધીના, આલોચના સંબંધીના, પ્રત્યાખ્યાન સંબંધીના, કોઈ પણ વિકલ્પ તે ભૂમિકામાં શું દેખાડે છે, તે ભૂમિકાનો વિકલ્પ શું દેખાડે છે. ચલો વિચાર હજી કરીએ, મુનિરાજની ભૂમિકામાં 28 મૂળ ગુણ, શ્રાવકની ભૂમિકામાં 12 અણુવ્રતના વિકલ્પ, એ શું દેખાડે છે. ચારિત્રની ઓછપ દેખાડે છે. શું છે, આપણને આમ કહીને થોડું સારું, પણ ખરેખર એ વિચારવા જેવું છે. અને જો એ ઓછપ ન દેખાડતી હોત તો મુનિરાજ ઉગ્ર પુરુષાર્થ કરીને નિર્કલ દશામાં શું કામ જવું છે, શુદ્ધોપયોગ દશામાં શું કામ જવું. થોડીક છે ને આ દ્રષ્ટિનું થોડુંક બદલાવ જોશે, અને આપણને એમ લાગે ઓ કેવું સારું કરે છે મુનિરાજ, તો 99 કોટી હિંસા જૂઠું આદિ પાપનો છોડી દીધા, કેટલું સારું છે. ભાઈ એક તું ચરણાનિયોગની શૈલીની વાત કરી, સાચી વાત, પણ અંતે તો જ્યારે એક અધ્યાત્મ શાસ્ત્ર સુધી પહોંચ્યો છો, દ્રવ્યાનુયોગમાં પણ આવા ત્યારે વિચાર કરજે, એ વિકલ્પ આખી ચારિત્રની ઓછપ દેખાડે છે. ચારિત્રના પુરુષાર્થની ઓછપે તો વિકલ્પનો જન્મ થયો છે. આપણનું એકત્વ દેખાડે છે કે તને શ્રદ્ધાની વિપરીતતા છે. અહીંયા વિકલ્પનો જન્મ ચારિત્રના પુરુષાર્થની ઓછપ દેખાડે છે. આ એ વાત તો અહીંયા આખી, એટલે સ્વ આત્મા આશ્રિત, પછી બીજો કયો શબ્દ છે, નિશ્ચય ધર્મ ધ્યાન વડે, અને આગળ પછી શુક્લ ધ્યાન આવશે. અને હવે જો અહીંયા શું શબ્દ વાપરો, નિશ્ચય ધર્મ ધ્યાન વડે, એના અર્થ શું આવ્યો છે, હજી બધા એ જાતના બુદ્ધિપૂર્વકના વિકલ્પ નથી છૂટ્યા, હવે જ્યાં શુક્લ ધ્યાન જ્યાં આવે ત્યાં શું થાય છે, સમસ્ત વિકલ્પ જાળ સહિત રહિત સમસ્ત વિકલ્પ જાળ રહી. ફરક પડ્યો બેમાં? પહેલાં ધર્મ ધ્યાન તો શરૂ થઈ ગયું ચોથેથી, પણ એમાં બધા જ વિકલ્પો છૂટા નથી. શ્રદ્ધામાં અનંતાનુબુદ્ધિ કસાઈ ગયો જ, પણ હજી બધા બુદ્ધિપૂર્વકના વિકલ્પ. પણ હવે જ્યાં શુક્લ ધ્યાનની ધારા આવે છે તો એ શ્રેણીમાં શું થાય છે? સમસ્ત બુદ્ધિપૂર્વકના. હજી અબુદ્ધિપૂર્વકના તો રહ્યા જ, પછી આગળ વધે થાય ત્યારે આ તે પહેલી શરૂઆતની શ્રેણી માંડે. તો સમસ્ત વિકલ્પ જાળ રહિત નિશ્ચય શુક્લ ધ્યાન વડે. હજી ફરીથી શું આવ્યું? સ્વાત્મા નિષ્ઠ. ઓલામાં શું શબ્દ હતો? સ્વાત્માશ્રિત. અને અહીંયા સ્વાત્મા નિષ્ઠ. બહુ ફરક નથી પડતો નામ શબ્દોમાં, શું ફરક પડે? એમાં આશ્રિત છે અને અહીંયા નિષ્ઠ છે, આમ બીજું કાંઈ ફરક નહીં. અહીંયા ચારિત્રની ઉગ્રતા દેખાડે છે. ઓલામાં તો શ્રદ્ધાનું પ્રણમ, કારણ કે ધર્મ ધ્યાન તો ચોથેથી શરૂ થાય. અહીંયા આખી વાત લિંક ફરીથી અંતે ક્યાં પહોંચાડવાના છે? આ છેલ્લું સમાધિ અધિકારની છેલ્લી ગાથામાં ક્યાં પહોંચાડવાના છે? નીચે વાંચ્યું હોય તો શું છે એવું? એમાં ટીકામાં છેલ્લો શબ્દ સામાયિક વ્રત છે. સામાયિક વ્રત સુધી લઈ જશે. અને અધિકાર કયો છે? સમાધિ. અને એમાં પણ શું વાત કરી કે અહીંથી શરૂઆત ક્યારે થઈ? તને સામાયિક વ્રત છે કારણ કે સમાધિ છે, કારણ કે સમતા ભાવ છે. અને સમતા ભાવની શરૂઆત ક્યાંથી થઈ? સ્વાત્મ આશ્રિત ધર્મ ધ્યાનથી શરૂ થઈ ને સ્ટાર્ટિંગથી એન્ડ સુધી લઈ જાય છે ને. આ અધિકાર પૂરો કરે છે એમાં કે તને સામાયિક વ્રત. સામાયિક વ્રત શેના છે? સમાધિ છે. સમાધિમાં શું છે? સમતા છે. તો સમતાની શરૂઆત ક્યાંથી થાય છે? કે સ્વાત્મ આશ્રિત નિશ્ચય ધર્મ ધ્યાન ચોથેથી જે શરૂઆત થઈ હતી એ હવે શું થાય છે? એનાથી આગળ વધે છે પુરુષાર્થ. તો સમસ્ત બુદ્ધિપૂર્વકના વિકલ્પ જાળથી રહિત હવે શું પ્રગટ થાય છે? શુક્લ ધ્યાન. એ કેવું છે? સ્વાત્મા નિષ્ઠ. નિષ્ઠ એટલે શું થઈ ગયું? આત્મામાં શું થઈ ગયું છે? લીન. શબ્દ આવ્યો એટલા માટે નિષ્ઠ. નિષ્ઠ લીનતા માટે. ઓલું આશ્રિત એટલે શ્રદ્ધાને જ્ઞાનની, અને આ હવે ચારિત્રની. સ્વાત્મા નિષ્ઠ નિજ આત્મામાં લીન એવી નિર્વિકલ્પ પરમ સમાધિરૂપ સંપત્તિના કારણભૂત. કેટલો મુનિરાજને એક એક આમ વર્ણન કરતા શબ્દો જાણે ટૂંકા પડતા હોય કે કેવું આનાથી શું પ્રગટ થયું? નિર્વિકલ્પ પરમ સમાધિ. આખું લિંક કરતા જાય, સામાયિક અને સમાધિને લિંક કરતા જાય છે. સમાધિરૂપ સંપત્તિ. સંપત્તિ હવે ચારિત્રની વધતી વૃદ્ધિ થતી ગઈ. શ્રદ્ધાનું તો જ્ઞાન કામ કર્યું, ભેદજ્ઞાન અને શ્રદ્ધા, હવે ચારિત્રની ધારા વધતી જાય છે. એ સંપત્તિ એના કારણભૂત એવા તે ધર્મ શુક્લ ધ્યાનો વડે. ધર્મ ધ્યાનમાં શરૂઆત છે, શુક્લ ધ્યાનમાં વૃદ્ધિ છે, અને એનાથી જ પૂર્ણતા થાય છે એ વડે. હવે આ બધા એક એકના ગુરુદેવ અર્થ કર્યા હતા, પછી આ કોના લક્ષણ આવ્યા? શું છે? અખંડ અદ્વૈત સહજ ચિદ વિલાસ લક્ષણ. કોના લક્ષણ છે? સાધનાની સમાધિની પણતીના છે. અને આવો જ સ્વરૂપ હું ત્રિકાળી દ્રવ્ય છું. ત્રિકાળી દ્રવ્ય પણ શક્તિરૂપ આવો જ છું, અને તેથી એની ઉગ્ર સાધનામાં આવી પણતી પ્રગટે છે. આ એનું નામ પરમ સમાધિ, ઉત્કૃષ્ટ સમાધિ. એ કહે છે કેવી છે? અખંડ અદ્વૈત. આવું કોણ માને? અખંડ અદ્વૈત કોણ માને છે? કોણ? કાંઈ શબ્દો તો શું? કોણ છે અખંડ અદ્વૈત? કોણ? નહીં કાંઈ આવું ખબર નહીં, બધા મૂંઝા. આમાં કાંઈ બહુ અઘરું તો નથી. જ્ઞાની ધર્મ એ બધા આપણે એની તો વાત નથી કરવી. અખંડ અદ્વૈત કોણ? જ્ઞાની મુનિરાજ એને છે ને. આપણે કહી દઈએ, આપણે ક્યાં અખંડ અદ્વૈત ક્યાં કરીએ? ક્યાં એ વિકલ્પોમાં એની અહીંયા. અરે અજ્ઞાની પણ અખંડ અદ્વૈત પડદ્રવ્યમાં એકત્વ કરે. એક બાકી નથી રાખતો, પરમાણુ માત્રની બાકી નથી રાખતો. અને અહીંયા મુનિરાજ અખંડ અદ્વૈત સ્વરૂપમાં એવા એકાકાર થાય છે કે એક ભેદને માર લેતા નથી. નહીં ફરીથી પડદ્રવ્યમાં કેટલું એકત્વ છે? અમુકમાં જ. તો એનું નામ શું આવ્યું? અખંડ અદ્વૈત છે. ક્યારે પણ કોઈ પણ વિષયમાં મારાપણાનો ભાવ ન થયો એવું ક્યારે બન્યું છે? ભાઈ આ શ્રદ્ધાનો સ્વભાવ છે. શું શ્રદ્ધાનો? જેને ગ્રહણ કરશે ને અખંડપણે કરશે, એ ટુકડા નહીં પાડે. ટુકડાના જેને ક્રમશઃ થવાનું શેમાં હોય છે? જ્ઞાન અને ચારી બેમાં છે. જ્ઞાન પણ ધીરે ક્ષોપસનની વાત નથી, જ્ઞાનના અતિન્દ્રિયપણાની. કારણ કે વારંવાર ઉપયોગ સ્વભાવ તરફ જાય છે ને, તો ખાલી ચારિત્ર જાય છે કે જ્ઞાનની પણથી પણ ઉપયોગ પણ સ્વભાવ સન્મુખ જાય? એટલે એ રીતે ક્રમશઃ છે. બારમા ગુણસ્થાનથી છદમસ્ત છે ને એ ક્રમે, અને પછી પૂર્ણ કેવળ જ્ઞાન અને ચારિત્ર બારમે. તો એ રીતે એ કેવું હોય છે? ક્રમિક હોય છે એની. જ્યારે શ્રદ્ધા તો જેને ગ્રહણ કરે એને કેવું છે? પૂરેપૂરું એમાં ખંડ ન કરે ને દ્વૈતભાવ પણ ન કરે. એ તો જ્યાં એકત્વ પણ કોઈ કહેતા ના એવું હોય છે ને, શ્રદ્ધા હોય છે ને એ જ્ઞેયોમાં શું કરતું હોય? કોઈ સારા છે ને કોઈ ખરાબ છે. અરે શ્રદ્ધા અખંડપણે ગ્રહણ કરે સારા ખરાબ તો જ્ઞાનમાં જાણે ને મોહભાવ જાણે છે. અહીંયા તો શ્રદ્ધા જેને ગ્રહણ કરે મારાપણે, તો અહીંયા તો મુનિરાજની દશાની ઉત્કર્ષની વાત છે કે અખંડ અદ્વૈત સહજ સ્વભાવ આશ્રયની આ પણતી એવું ચિદ વિલાસ લક્ષણ. ચિદ ચિદ સંધિ છૂટી પડે આમ, ચિદી લાસ આપણને વંચાય ને એવું નહીં, ચિદ પ્લસ વિલાસ ઓલી સંધિ. ત છે ને આ અડધો છે, અને ત અડધાનો દ થઈ જતો હોય. આ સંસ્કૃત ગુજરાતીમાં આવા સિસ્ટમ, ચિદ ચિદ અને વિલાસ, ચૈતન્યનો વિલાસ, આનંદ. આનંદ કરવાનો હોય મુનિરાજ? આનંદ કરતા હોય કે આમ આખો દિવસ વન જંગલમાં એમાંય ગરમી હોય તો ક્યાં બિરાજમાન હોય? પર્વતમાં પણ, પર્વતમાં પણ શિલામાં, અને શિલા પણ કેવી હોય? વૃક્ષથી એકદમ ઢંકાયેલી હોય. એની કરતાં ઢંકાયેલી નીચે બેસે ફરક શું પડે છે એમને? શું હોય તને છે ને એ જ દ્રષ્ટિ દેખાય છે. અનુકૂળતામાં મુનિરાજને લક્ષ પણ રહેતું નથી વૃક્ષનો છાંયડો છે કે ખુલ્લી છે, એ તું જોવે છે. એના માટે મુનિરાજને એવા પણ વિકલ્પ પણ નથી, એવું સહજ બની જાય છે, હઠ નથી હોતી ક્યાંય. આપણે એમ વિચારીએ નદી શિયાળામાં નદીને કિનારે ને બદલે ગુફામાં હોય તો તારા. આજે આવ્યું તું, શું આવ્યું તું? પૂજામાં નહોતા શબ્દો લીધા. શું છે? કયો રોગ છે? વાંછા, ઈચ્છાનો રોગ છે. અને બીજું શું હતું? બીજી જ લાઈનમાં શું હતું? વિષયના ભિખારી છીએ. ભિખારી છીએ એટલે લાગે છે અમને આ વિષય હોય તો સારું, આ હોય તો સારું. મુનિરાજને એક એવો વિષય મળી ગયો છે કે જગતને, જેને કોઈ મહાચમંદલો ચક્રવર્તી હોય, વૈરાગ થાય, મુનિ દશા લે તો શું કરે? શું કરે? બધું છોડે ને, ત્યાગ કરે ને. શું છે ગુરુદેવસિંહના થોડા શબ્દોમાં શું કહીએ? ગળફો છોડે એવી રીતે છોડે. છૂટી જ જાય છે, પણ આ તે એક શબ્દો પ્રયોગમાં. ગળફો કોઈ દી છૂટ્યો હોય પછી એની શું થાય? શું છે કોઈ દી વિચાર્યું? ક્યારેક વિચારવા જેવું છે. હજી એનાથી ઠોકર મારે એવી રીતે આવી વૈરાગ્ય દશા કેવી હશે? ચક્રવર્તી પદ, સોળ દેવો તો જેની સેવા કરતા હોય, સોળ હજાર દેવો જેની સેવા કરતા હોય છે, સોધર્મ ઇન્દ્ર આદિ જેના મિત્ર રૂપના હોય, એ હું નથી. જ્યાં એ છે ત્યાં હું નથી, અને હું છું ત્યાં એ નથી. આવી ભેદજ્ઞાનપૂર્વકની ચારિત્રની નિષ્ફળ દશામાં એ મુનિરાજ હોય છે, તો એને કહે છે અખંડ અદ્વૈત સહજ ચિદ આનંદના વિલાસમાં એ રહેલા છે, એવી પણતી જે છે એવી. પછી બીજું, જો ઓલામાં ચિદ વિલાસમાં હવે સાથે શું લીધું? આનંદ ઉમેરે છે. વિલાસમાં તો આવી ગયું, છતાં હજી જુદી રીતે જ્ઞાન સાથે અક્ષય આનંદ સાગરમાં મગ્ન થતા. શું છે? ડૂબી ગયા છે. ક્યાં ડૂબી ગયા છે? મુનિરાજ તો તરતા હોય કે ડૂબતા હોય કહેવાય? મુનિરાજ અથવા અંતરાત્મા ડૂબતા હોય કે તરતા હોય? આ બધું જ હા પાડવાના બધામાં જ. ભવ સાગર તરે છે અને આનંદ સાગરમાં ડૂબે છે. કેવા છે? ભવ સાગરને તરતા છે. અરે તરતા તો કિનારે પહોંચી ગયા છે, હવે તો પાર ઉતરવાના છે, અને આનંદ સાગરમાં એ ડૂબી ગયા છે. તો એ અક્ષય આનંદ સાગર. આ સાગર ક્યાં હશે? આવો દુનિયાના તો નહીં, પણ ઓલા તો આપણને ખબર છે, લવણ સમુદ્ર ક્યાં છે, કાલો નદી ક્યાં છે, પછી પુષ્કર સમુદ્ર છે, એના પછી પાંચમો ક્ષીર સમુદ્ર છે, બધી ખબર છે ને. અને છેલ્લો કયો છે? સ્વયંભૂ રમણ બધા. આ આનંદ સાગર ક્યાં હશે? અક્ષય પાછો. અક્ષય આનંદ સાગર ક્યાં હશે? નહીં, પોતામાં જ કાંઈ દેખાતો નથી ક્યાંય. ઓલા ગુરુદેવ દ્રષ્ટાંત આપતા ને, એક પટેલે કીધું કે આ, ઓલા કીધું કે આ મોતી તો એવું પાણીદાર છે એમ, પાણી. ઓલા કે તમે ગપ્પા નહીં મારો, મારી પછેડી અડાડું અને ભીનું થાય તો માનો. એવી દશા આપણી છે. ક્યારે આવા મહિમાના શબ્દો પણ આપણી પાસે આવ્યા છે? ક્યારે? વિચારણાની ધારા તો જુદી. પાંચ ઇન્દ્રિયના વિષયોની અધિકતામાં ચૈતન્યની મહિમાના શબ્દો નથી આવતા આપણને. એની બદલે મુનિરાજ એક એક માટે કે અક્ષય આનંદ સાગરમાં એ મંદ મગ્ન થતા. હવે અસ્થિની વાત કરી તો નાસ્તિ. સકળ બાહ્ય ક્રિયાથી પરાંગમુખ, શાશ્વતપણે સદા અંતક્રિયાના અધિકરણભૂત, બહારથી પરાંગમુખ છે અને સ્વભાવની સન્મુખમાં સદા શિવ સ્વરૂપ આત્માને નિરંતર ધ્યાવે છે. જો આ બધા આત્માને માટે લાગુ પડે અને પ્રણતિમાં પણ આવો આનંદ અને ચિદ્વિલાસપણું પ્રગટ એ મુનિરાજને થયું છે. અને તો તેને ખરેખર જિનેશ્વરના શાસનમાં જે આ ખાસ મુનિરાજ કહે છે, આ અમે એકલા કહેનારા નથી, દરેકમાં કુંદકુન આચાર્યદેવ કેવલી શાસને કહીને કીધું, અમે નથી, અમે જ્યાં અમને ગુરુ પરંપરાથી વાત આ મળી છે, એટલું નહીં અમે સાક્ષાત સમસણમાં જઈને પરમાત્મા પાસે સાંભળેલું કે વિતરાગના શાસનમાં સમાધિ કોને કહેવાય, સામાયિક કોને કહેવાય, કે જ્યાં આવી દશા હોય, ન તો પુણ્ય છે, ન તો પાપ છે, ન તો આઠ રોધ ધ્યાન છે, ન તો નો કસાય છે, જ્યાં સદાય પણતીમાં આત્મા વસે છે, આ તેનું નામ સાચી સામાયિક, સાચી સમાધિ, સાચો સંતાભાવ કહેવામાં એ આવે છે. તો આવી જ્યાં નિત્ય શુદ્ધ ત્રિગુપ્તિ વડે ગુપ્ત એવી પરમ સમાધિ, તેને સાક્ષાત સામાયિક વ્રત કહેવામાં આવે છે. આ રીતે કરીને પછી એના પછીના કળશમાં પણ આખી વાત લઈ લીધી કે પરમાનંદમય તત્વને આશ્રિત ધર્મ ધ્યાન અને શુક્લ ધ્યાન. જો એક એક શબ્દ મુનિરાજ કેવા સિલેક્ટ કરે છે. વાત કોની કરવી હતી અહીંયા? ધર્મ ધ્યાન અને શુક્લ ધ્યાન, કારણ કે અંતે તો પછી સામાયિકની વાત છે ને. પણ અહીંયા એ પહેલાં એનો વિષય કોણે લીધો? પરમાનંદમય તત્વ. આનંદમય તત્વ છે તો એના ધ્યાનમાં આનંદનું વેદન છે. તત્વ કેવું છે? ધ્યેયરૂપ આશ્રયભૂત. કેવું છે? ધ્યેયરૂપ તત્વ પરમાનંદમય છે તો તેના ધ્યાનના ફળમાં આવા આનંદનું વેદન એને આવે છે. તો આવી જે પરમન થયું છે એવા શુદ્ધ રત્ન ત્રણાત્મ જીવ કોઈ વિશાળ તત્વને અત્યંત પામે. ફરી ફરીને કેવો છે આત્મા? આત્મા કેવો છે? અત્યારના વિશાળ છે. અત્યારના તો અહીંયા શરીર પ્રમાણ છે. તમે કદાચ કેવડી સમુદ્ઘાત કરે તો આખા લોકમાં પણ આકાશની જેવો તો વિશાળ નથી ને, આકાશ જેવા તો વિશાળ નથી ને, અનંત પ્રદેશી તો નથી ને. જો કામ છે ને નથી, પણ નથી ને એ તો વાત સાચી ને. આપણે કેવા છીએ અત્યારના? ચાલો આ મૂળ જોઈ આપણે જોઈએ તો કેટલા છે? આત્માના અસંખ્ય પ્રદેશ, અને એ અસંખ્ય પ્રદેશ પણ કેટલા છે? લોક પ્રમાણ કહે ને, લોકાકાશના પ્રદેશ. પણ અત્યારના કેવા છે? શરીરના પરિમાણ પૂરું છે, પણ પ્રમાણ અત્યારના કેવા છે? એટલા માટે આપણે વિશાળ નથી. એ તો અહીંયા લખ્યું એટલે બોલવું જ પડે. પણ બસ તને ક્ષેત્રની જ વિશાળતા દેખાય છે, તને સ્વભાવના સામર્થ્યની અનંતતા નથી દેખાતી. આ બધા ગુરુદેવસિંહના એક સરસ છે, સ્વભાવની અધિકતા માટે ક્ષેત્રની અધિકતાની જરૂર નથી. સ્વભાવની મહત્તા માટે, સ્વભાવની અધિકતા માટે કોઈ અધિક ક્ષેત્રની જરૂર નથી. સ્વભાવ સ્વયં પોતાથી બેહદ હોય છે. તો આકાશનો ક્ષેત્રની વિશાળતા છે, મારામાં જ્ઞાનની વિશાળતા છે, કે એક પણ કોઈ વિષયને જ્ઞેયને હું બાકી ન રાખું અને એવો હું જાણ્યું એવું મારા વિશાળ. તો અહીંયા જ વિશાળ તત્વને અત્યંત પામે છે, અને આ રીતે એને મહા દુઃખ સમૂહ નષ્ટ થયો છે. અને એ તત્વમાં તો છે જ નહીં, અને ભેદના અભાવને લીધે જો સરસ છેલ્લું. હવે એ તત્વ કેવું છે? જેના આશ્રયે સામાયિક થાય, જેના આશ્રયે સમાધિ થાય, અને જેના આશ્રયે સમતાય. કેવું છે? વચન અને મનના માર્ગથી દૂર છે. અલ્ટિમેટ કહી દીધું, જ્યાં વચનનો પણ પ્રવેશ નથી અને મનનો પણ પ્રવેશ નવી એવી અતિન્દ્રિય આનંદની દશાને અહીંયા પરમ સમાધિ અને સામાયિક કહે છે. ખરેખર જીવનમાં એવી દશા પ્રગટ ન થાય, પ્રગટ થાય એવી શક્તિ નથી, પણ એની ભાવના તો જરૂર કરવા જેવી છે. કે સાચી સામાયિક સમાધિ સમતા કોને કહેવાય એને હું યથાર્થપણે જાણીને આવી દશા આપણને હો, અરે જગતના બધા જીવોને હોય એવી ભાવના.
જય જીનેન્દ્ર. 2 મિનિટ. ખૂબ જ સરસ. સ્વભાવની વિશાળતા, સ્વભાવની અમર્યાદિતતા, બેહદતા, પછી એક એક વર્ડમાં મોહનીય કર્મજનિત, એમાં શું લીધું? સુખ દુઃખ આવલી, પછી નિરંતર આનંદના મન, મનમાં શું કઈ કઈ અલગ રીતે હેમંતભાઈ શ્રી આપણને ખૂબ સરસ સ્વાધ્યાય કરાવે છે. 1-2 જાહેરાત.